એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેણે 21મી સદીની શરૂઆતમાં જ સાહિત્ય જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. વર્ષ 2000માં આવેલી ઝેડી સ્મિથની વ્હાઇટ ટીથ. મને હજુ યાદ છે, જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે બધે એની ચર્ચા હતી. એવું તો શું હતું એમાં?
એની ખાસિયત મને લાગે છે એ હતી કે એણે એ સમયના બ્રિટનને તમે કહો તો એક અરીસો બતાવ્યો.
અરીસો? કેવો અરીસો?
એક એવો ચહેરો દેખાડ્યો જે મતલબ એકદમ મિશ્રિત હતો, ગૂંચવણોથી ભરેલો, પોતાની ઓળખની શોધમાં.
અને લેખિકા પોતે પણ ઝેડી સ્મિથ.
બિલકુલ, એ પોતે જ આ મિશ્ર વારસાનું જીવતું જાગતું પ્રતીક હતા. માતા જમૈકન, પિતા અંગ્રેજ, અને ઉછેર પણ લંડનના એવા વિસ્તારમાં જ્યાં દુનિયાભરની સંસ્કૃતિઓ ભેગી થતી હોય.
માત્ર 25 વર્ષની ઉંમરે આવી નવલકથા લખવી,
એ જ તો અસાધારણ વાત છે.
અને એમની લખવાની શૈલી પણ, વિવેચકોએ તો એને પેલું શું કહેવાય, હિસ્ટેરિકલ રિયલિઝમ જેવું ભારે ખમનામ આપ્યું.
હા, પણ સાદી ભાષામાં કહીએ તો જીવનની ગંભીરમાં ગંભીર વાતને પણ રમૂજ અને આમ પૂરી અંધાધૂંધી સાથે રજૂ કરવી.
ચાલો ત્યારે આ અંધાધૂંધી ભરેલી દુનિયાના મુખ્ય પાત્રોથી જ શરૂઆત કરીએ. વાર્તા મૂળ તો બે મિત્રોની છે, ખરું ને?
હા, બે એવા મિત્રો જેમની જોડી ભાગ્યે જ જોવા મળે. એક છે આર્ચી જોન્સ, એકદમ સામાન્ય અંગ્રેજ માણસ જેનું જીવન દિશાહીન છે અને મોટાભાગના નિર્ણયો એ સિક્કો ઉછાળીને લે છે.
સિક્કો ઉછાળીને, શું વાત છે!
હા, અને બીજો છે સામદ ઇકબાલ, બાંગ્લાદેશથી આવેલો મુસ્લિમ જે પોતાના ભવ્ય ભૂતકાળ અને વારસાના બોજ તળે દબાયેલો છે.
અને એમની મિત્રતા એ ક્યાંથી શરૂ થઈ?
બીજા વિશ્વયુદ્ધથી. ત્યારથી એમની દોસ્તી અતૂટ છે, ભલે બંનેના સ્વભાવ જમીન આસમાન જેવા હોય.
એટલે એક માણસ આર્ચી જે બધું નસીબ અને સંયોગ પર છોડી દે છે.
બરાબર.
તો પછી સામદ શેમાં માને છે?
સામદ માને છે ઇતિહાસ અને નિયતિમાં. એના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે એના પરદાદા 1857ના વિદ્રોહના નાયક મંગલ પાંડે હતા.
અચ્છા, આ વાત સાચી છે?
હવે એ સાચું છે કે નહીં એ તો આખી નવલકથામાં એક પ્રશ્ન જ રહે છે, પણ સામન માટે એ હકીકત છે. એ આ વારસાનું ગૌરવ પણ અનુભવે છે અને સાથે અપરાધભાવ પણ.
અપરાધભાવ શા માટે?
કેમ કે એ પોતે લંડનના એક રેસ્ટોરન્ટમાં વેઇટર બનીને રહી ગયો છે. એના માટે ભૂતકાળ એક જીવંત વાસ્તવિકતા છે, કોઈ ભૂલી જવાય એવી વાત નથી.
ગજબ છે! એક મિત્ર ભવિષ્યને તક પર છોડી દે છે અને બીજો ભૂતકાળમાં જકડાયેલો છે. આ તો થઈ મિત્રોની વાત, પણ વાર્તાનો અસલી સંઘર્ષ તો એમના પરિવારોમાં શરૂ થાય છે.
બિલકુલ, ખરી કસોટી તો બીજી પેઢીની છે. તમે જુઓ, આર્ચીના લગ્ન ક્લારા નામની એક જમાઇકન સ્ત્રી સાથે થાય છે જે તેનાથી ઘણી નાની છે.
અને એમને એક દીકરી છે આયરી.
હા, અને બીજી બાજુ સામદના ગોઠવેલા લગ્ન અલ્સાના સાથે થાય છે અને એમને માજીદ અને મિલ્લત નામના જોડિયા દીકરા છે.
તો આખી નવલકથા મતલબ મૂળ એટલે કે રૂટ્સની શોધ છે.
એકદમ સાચું. કેટલાક મૂળિયા જે આપણને વારસામાં મળે છે અને કેટલાક જે આપણે જાતે બનાવવા પડે છે, આ બે વચ્ચેની ખેંચતાણ છે.
અને સામ પોતાના દીકરાઓના મૂળિયાને લઈને બહુ ચિંતિત છે, નહીં? એને ડર છે કે લંડનનું પશ્ચિમી વાતાવરણ એમને બગાડી નાખશે.
હા, એ ડર એના પર એટલો હાવી થઈ જાય છે કે એક એવું પગલું ભરે છે જે આખા પરિવારની જિંદગી બદલી નાખે છે.
શું કરે છે?
એ પોતાના એક દીકરા માજીદને સાચી સંસ્કૃતિ અને ઇસ્લામના પાઠ શીખવા માટે બાંગ્લાદેશ મોકલી દે છે.
ઓ, એને એમ કે આમ કરવાથી એ માજીદને બચાવી રહ્યો છે?
બરાબર, એને એમ જ હતું.
આ તો મોટો વળાંક કહેવાય. પણ શું એનું આ પ્લાનિંગ સફળ થાય છે? અહીંયા જ લેખિકાનો કટાક્ષ જોવા મળે છે, મને લાગે છે.
કટાક્ષ શબ્દ પણ નાનો પડે, અહીં તો જાણે નિયતિએ મજાક કરી હોય એવું બને છે. જે દીકરો મિલ્લટ લંડનમાં રહી ગયો,
હા,
તે પોતાની ઓળખ શોધતા શોધતા એક કટ્ટરપંથી ઇસ્લામિક જૂથમાં જોડાઈ જાય છે જેનું નામ પણ રમૂજી છે, કેવિન.
કેવિન? આ કેવું નામ?
કીપર્સ ઓફ ધી ઇટર્નલ એન્ડ વિક્ટોરિયસ ઇસ્લામિક નેશન.
ઓકે. અને માજીદ, જેને પરંપરાના પાઠ ભણાવવા બાંગ્લાદેશ મોકલ્યો હતો, એનું શું થયું?
એ જ તો ખરી વિડંબણા છે. માજીદ જ્યારે વર્ષો પછી પાછો ફરે છે ત્યારે એ એક કટ્ટર તર્કવાદી અને નાસ્તિક બનીને આવે છે.
શું વાત છે!
હા, એ પશ્ચિમી વિજ્ઞાનને જ સર્વસ્વ માને છે. મતલબ કે સામદે જે પરિણામની આશા રાખી હતી તેનાથી બરાબર ઉલટું જ થયું.
એક દીકરો ધાર્મિક કટ્ટરવાદ તરફ અને બીજો વૈજ્ઞાનિક કટ્ટરવાદ તરફ. ગજબની સ્થિતિ છે.
બરાબર.
અને આ બધાની વચ્ચે આર્ચીની દીકરી આયરી છે, એની શું હાલત છે?
આયરી આ બધાની વચ્ચે પોતાની જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહી છે. તે મિશ્રવંશીય છે એટલે એને લાગે છે કે ક્યાંયની નથી, ન પૂરી અંગ્રેજ ન પૂરી જમૈકન.
એનો સંઘર્ષ અલગ જ છે.
હા, એ પોતાના દેખાવ, પોતાના વારસા, પોતાના અસ્તિત્વને લઈને સતત મૂંઝવણમાં રહે છે.
આ પાત્રોની દુનિયા તો બહુ ગૂંચવણભરી છે, પણ વાર્તાની શરૂઆત પણ બહુ વિચિત્ર રીતે થાય છે એવું મેં સાંભળ્યું છે.
હા, શરૂઆત જ આઘાતજનક અને હાસ્યાસ્પદ છે. 1975માં આર્ચી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે.
ઓહ!
એ પોતાની કારમાં ગેસ ગુંગળાવીને મરવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે. એક હલાલ કસાઈ આવીને એની ગાડીનો કાચ ઠોકે છે અને કહે છે કે આ જગ્યા પાર્કિંગ માટે નથી.
કમાલ છે.
આર્ચી આને ઈશ્વરનો સંકેત માનીને જીવવાનો નવો નિર્ણય લે છે. અહીંથી જ આપણને વાર્તાનો સૂર પકડાઈ જાય છે.
અને વાર્તા સમયમાં આડર પાછળ પણ જાય છે, નહીં?
ચોક્કસ. વાર્તા આપણને બીજા વિશ્વયુદ્ધમાં લઈ જાય છે, જ્યાં આર્ચી અને સામત એક નાઝી વૈજ્ઞાનિક ડૉક્ટર પેરેટના ગુપ્ત મિશન સાથે જોડાયેલા હતા. આ ભૂતકાળનો નાનો લાગતો પ્રસંગ અંતમાં બહુ મોટો ભાગ ભજવે છે.
તો આ બધા અલગ અલગ દોરાઓ, આર્ચીનું નસીબ, સામદનો ભૂતકાળ અને એમના બાળકોનો સંઘર્ષ, આ બધું ભેગું ક્યાં થાય છે? વાર્તાનો ક્લાઇમેક્સ શું છે?
ક્લાઇમેક્સ ગોઠવાયેલો છે 1999ના છેલ્લા દિવસે, નવા સહસ્ત્રાબ્દીની શરૂઆત પર. એક વૈજ્ઞાનિક પ્રયોગ છે, ફ્યુચર માઉસ.
ફ્યુચર માઉસ?
હા, એક એવો ઉંદર જેના પર જીનેટિક એન્જિનિયરિંગ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો એ પણ નક્કી કરી શકે છે કે તેને કેન્સર ક્યારે અને ક્યાં થશે.
ઓકે, એટલે નિયતિ પર વિજ્ઞાનના વિજયનું પ્રતીક.
બરાબર. અને આ કાર્યક્રમ જે સંસ્થામાં થાય છે એનું નામ એ જ જૂના નાઝી વૈજ્ઞાનિક ડૉક્ટર પેરેટના નામ પરથી છે.
આ તો સંયોગ ન હોઈ શકે.
બિલકુલ નહીં. અહીં ઇતિહાસ અને વર્તમાન સામસામે આવીને ઊભા રહી જાય છે. આ કાર્યક્રમમાં બધા જ પાત્રો ભેગા થાય છે.
આર્ચી, સામદ, આયરી, મિલ્લત, માજિદ, બધા જ.
બધા જ. અને મિલ્લત અને તેનું કેવિન જૂથ આ પ્રયોગને ઈશ્વરના કામમાં દખલગીરી માનીને તેના પર હુમલો કરવાની યોજના બનાવે છે.
એટલે પૂરો હોવાળો મચી જાય છે. શું થાય છે પછી?
ક્લાઇમેક્સમાં પૂરી અંધાધૂંધી છે. મિલ્લત મુખ્ય વૈજ્ઞાનિક પર ગોળી ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ જ સમયે ભીડમાં ધક્કામુખી થતાં આર્ચી, જે ફક્ત પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતો હતો, તેની બંદૂકમાંથી આકસ્મિક રીતે ગોળી છૂટી જાય છે.
અને એ ગોળી
સીધી ડોક્ટર પેરેટને વાગે છે.
શું વાત છે! એટલે મિલ્લતનું આખું આયોજન નિષ્ફળ ગયું અને આર્ચીના એક આકસ્મિક કૃત્યથી પરિણામ આવ્યું. ફરી એકવાર સંયોગે નિયતિને હરાવી દીધી.
એકદમ બરાબર. ઝેડી સ્મિથ એ જ બતાવે છે કે જીવન આપણા મોટા મોટા પ્લાનિંગ કરતા નાના નાના સંયોગોથી વધુ ઘડાય છે.
અને વાર્તાનો અંત?
અંત આનાથી પણ વધારે ઊંડો છે. આ બધી ઘટનાઓ પછી આપણને ખબર પડે છે કે આયરી ગર્ભવતી છે.
અને બાળકનો પોતા કોણ છે એક રહસ્ય છે, ખરું ને? કારણ કે તેણે એક જ દિવસે મિલ્લત અને માજિદ બંને સાથે સંબંધ બાંધ્યો હતો.
હા, અને સૌથી મહત્વની વાત એ છે કે તે જાણવા પણ નથી માંગતી.
અચ્છા.
તેનું આવનાર બાળક કોઈ એક વારસાનું, કોઈ એક વિચારધારાનું નથી. તે આ બધા જ જૂના ઝઘડાઓથી પર છે. તે એક નવી મિશ્રિત પેઢીનું પ્રતીક છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે શીર્ષક વ્હાઇટ ટીથ પણ બહુ પ્રતીકાત્મક હોવું જોઈએ. સફેદ દાંતનો અહીં શું અર્થ છે?
આ એક બહુ શક્તિશાળી પ્રતીક છે. જુઓ, દાંત આપણા વારસા, આપણા ડીએનએનું પ્રતીક છે.
બરાબર.
અને એ પણ બતાવે છે કે આપણે દુનિયા સામે કેવી સ્માઇલ, કેવો દેખાવ રજૂ કરીએ છીએ. ક્લારાના ખોટા દાંત એ તેની જૂની ઓળખ છુપાવવાનો પ્રયાસ છે. અને આયરી, જે ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ કરે છે, એ જાણે પોતાના અને બીજાના મૂળિયાને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
અને આખી નવલકથામાં કોઈ પણ પ્રકારના કટ્ટરવાદ પર પ્રહાર છે. પછી ભલે એ મિલ્લતનો ધાર્મિક કટ્ટરવાદ હોય
કે માજિદનો વૈજ્ઞાનિક કટ્ટરવાદ.
સાચી વાત.
બંને ભાઈઓ એક નિશ્ચિતતા, એક શુદ્ધતાની શોધમાં છે.
એક ધર્મોમાં, બીજું વિજ્ઞાનમાં.
હા, પણ લેખિકા કહે છે કે જીવન આ બે અંતિમોની વચ્ચેની ગ્રે જગ્યામાં જીવાય છે. જીવન ગૂંચવણભર્યું છે અને એની જ એ સુંદરતા છે.
તો અંતે આ નવલકથા આપણને એ શીખવે છે કે ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, પણ એક સતત વહેતી નદી જેવી છે.
બિલકુલ, આપણો વારસો આપણી ઓળખનો એક ભાગ જરૂર છે, પણ એ આપણી જેલ નથી. ભૂતકાળ આપણને માર્ગ બતાવી શકે છે, પણ આપણી મંઝિલ તો આપણે જ નક્કી કરવાની છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.